समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार मा गाथा 390 थी 404 नो स्वाध्याय आपणे शुरू कर्यो छे। गाथा गाथानो अर्थ टीका कर्या छे अने भावार्थमांथी थोड़ो भाग कर्यो छे। आजे भावार्थनो शेष भाग लईशुं, ते पछीथी पूज्य गुरुदेव कांजी स्वामीना प्रवचनोमांथी अंशो लईशुं। समयसार पारा नंबर 574 भावार्थ, एना त्रीजा पेरेग्राफमां कहे छे કે અહીં જ્ઞાનને આત્માનું લક્ષણ કહ્યું છે। એટલું જ નહીં પણ જ્ઞાનને જ આત્મા જ કહ્યો છે। અનંત ગુણ, એમાં એક ગુણ તે જ્ઞાન ગુણ, એટલાથી વાત નહીં બને। કેમ કે એક જ્ઞાન ગુણ જ એવો છે કે જે બધાને જાણે છે। બીજા ગુણ છે પણ બીજા ગુણ કઈ જાણતા નથી। જ્ઞાન ગુણ જ એવો છે કે સર્વને જાણે છે। બધા જ ગુણ આત્માના બધા જ પ્રદેશમાં રહ્યા છે, એવી રીતે જ્ઞાન ગુણ પણ આત્માના બધા જ પ્રદેશમાં છે। અને જ્ઞાન જ એકમાત્ર એવો ગુણ છે કે જે દ્વારા એ પોતે પોતાને જણાય છે, અનુભવાય છે। જે જે અનુભવ કરીએ છીએ, જે જે આસ્વાદીએ છીએ, એ બધું જ્ઞાનરૂપે જ થાય છે। એટલે અહીંયા કહે છે કે જ્ઞાનને આત્માનું લક્ષણ કહ્યું છે, એટલું જ નહીં પણ જ્ઞાનને જ આત્મા જ કહ્યો છે। કારણ કે અભેદ વિવક્ષામાં ગુણ ગુણીનો અભેદ હોવાથી જ્ઞાન છે તે જ આત્મા છે। જો ભેદ પાડીએ નહીં તો અનંત ગુણ એક રૂપે રહ્યા છે એવો આ આત્મા છે। અનંત ગુણનો સમૂહ એટલે આત્મા, એમ નથી કે આત્મા છે અને એમાં ગુણ છે, એમ નથી। અનંત ગુણનો સમૂહ એ જ આત્મા છે, એટલે આત્મદ્રવ્યથી ગુણો કાંઈ જુદા છે એમ નથી। એટલે ગુણ અને ગુણોનો ધરનારો આત્મા એમ કાંઈ ભેદ પડતો નથી। એટલે અભેદ વિવક્ષામાં ગુણ ગુણીનો ભેદ ન હોવાથી, એ અભેદ હોવાથી જ્ઞાન છે તે જ આત્મા છે। અભેદ વિવક્ષામાં જ્ઞાન કહો કે આત્મા કહો, કાંઈ વિરોધ નથી। માટે અહીં જ્ઞાન કહેવાથી આત્મા જ સમજવો। અને આ ગાથાઓમાં મૂળ વાત તો એ જ કરી છે કે જ્ઞાન છે એ સર્વ પરપદાર્થોથી અને પરપદાર્થોના ભાવથી ભિન્ન છે, જુદું છે। આગળ કહે છે ટીકામાં છેવટે એમ કહેવામાં આવ્યું કે જે પોતામાં અનાદિ અજ્ઞાનથી થતી શુભાશુભ ઉપયોગરૂપ પર સમયની પ્રવૃત્તિને દૂર કરીને, શું કહેવામાં આવ્યું છે ટીકામાં કે અનાદિ અજ્ઞાનથી થતી શુભ અને અશુભ ઉપયોગરૂપ પ્રવૃત્તિ એ કેવી છે, એ આત્માના સ્વભાવ રૂપ નથી, આત્માના સ્વરૂપ રૂપ નથી. એટલે આત્મા કહેતા સમય તો એ બધું પર સમય છે, એ સ્વ સમય નથી. શુભ કે અશુભ ભાવે પરિણમન એ પર સમયની પ્રવૃત્તિ કહી, એ સ્વ સમયની પ્રવૃત્તિ નથી. પોતામાં અનાદિ અજ્ઞાનથી થતી, જો જ્ઞાનીને શુભ કે અશુભ ભાવ આવે છે એ વાત જુદી છે, અને અજ્ઞાનીને શુભ અશુભ ભાવ આવે છે એ વાત જુદી છે. જ્ઞાનીને મિથ્યાત્વને કારણે કે અજ્ઞાનને કારણે શુભાશુભ ભાવ નથી, પરંતુ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે શુભાશુભ ભાવ છે. એટલે જ્ઞાની તો એના જ્ઞાતા દ્રષ્ટા છે, અને એ વખતે એ શુભાશુભ ભાવને પોતાથી જુદા જાણે છે, એવી જ્ઞાનીની દશા છે. પણ જેને હજી જ્ઞાન થયું નથી, જે મિથ્યાત્વ સહિત છે, એવા અજ્ઞાનીને અનાદિથી આવી શુભાશુભ ઉપયોગરૂપ, એટલે કે ઉપયોગ જ્યાં રોકાઈ રહ્યો છે, એવા શુભ અને અશુભ ભાવો, અજ્ઞાનીને શુભ અને અશુભ ભાવમાં રંજિતપણું થાય છે, એ ત્યાં રોકાય છે, એનો ઉપયોગ ત્યાં રોકાઈ રહે છે, અને ઉપયોગ ત્યાં રોકાયો છે એટલે પછી શુભ અને અશુભ ભાવને સારા નરતા માને છે, એમાં એકત્વ મમત્વ કરે છે. અને એમ એને જે પ્રવૃત્તિ થાય છે એ પર સમયની પ્રવૃત્તિ છે. આવી પર સમયની પ્રવૃત્તિને અહીંયા કહે છે કે દૂર કરીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં પ્રવૃત્તિરૂપ સ્વ સમયને પ્રાપ્ત કરીને, માત્ર પર સમયની પ્રવૃત્તિને દૂર કરીને એમ નહીં, અને પર સમયની પ્રવૃત્તિ એમને દૂર પણ ન થાય, એટલે કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં પ્રવૃત્તિરૂપ સ્વ સમયને પ્રાપ્ત કરીને. ભગવાન આત્મા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ચારિત્ર રૂપે પ્રવૃત્ત થાય એવો જ છે, અને એવી પ્રવૃત્તિ એ સ્વ સમય એને પ્રાપ્ત કરીને એવા સ્વ સમયરૂપ પરિણમન સ્વરૂપ મોક્ષ માર્ગમાં પોતાને પરિણમાવીને. કેવો છે મોક્ષ માર્ગ? એ સ્વ સમયરૂપ પરિણમન સ્વરૂપ, સ્વ સમયરૂપ પોતાના સ્વરૂપમાં પરિણમન કરવારૂપ મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ બહારમાં નથી, મોક્ષ માર્ગ અંતરંગ છે, પોતાનું સ્વરૂપ છે, એમાં પરિણમન સ્વરૂપ મોક્ષ માર્ગ છે. પોતાના સ્વરૂપને વિશે જ રહેતા મોક્ષ માર્ગ છે, બહારમાં કોઈ મોક્ષ માર્ગ નથી. એટલે કહે છે એવા સ્વ સમયરૂપ પરિણમન સ્વરૂપ મોક્ષ માર્ગમાં પોતાને પરિણમાવીને સંપૂર્ણ વિજ્ઞાન ઘન સ્વભાવને પામ્યું છે. શું? જ્ઞાન. એવા સ્વ સમયરૂપ પરિણમન સ્વરૂપ મોક્ષ માર્ગમાં પોતાને પરિણમાવીને સંપૂર્ણ વિજ્ઞાન ઘન સ્વભાવને પામ્યું છે. અને એવું જ્ઞાન જેમાં કાંઈ ત્યાગ ગ્રહણ નથી, એવા સાક્ષાત સમયસાર સ્વરૂપ પરમાર્થભૂત નિશ્ચળ રહેલા શુદ્ધ પૂર્ણ જ્ઞાનને, એટલે પૂર્ણ આત્મદ્રવ્યને દેખવું. પૂર્ણ જ્ઞાનને દેખવું એટલે પૂર્ણ આત્મદ્રવ્યને દેખવું. કેમ કે પંડિતજીએ પહેલા જ સમજાવ્યું કે જ્ઞાન અને આત્મા એમાં કોઈ ભેદ નથી, અને અભેદ વિવક્ષામાં જ્ઞાન કહો કે આત્મા કહો કાંઈ વિરોધ નથી. એટલે એવા શુદ્ધ પૂર્ણ જ્ઞાનને દેખવું. હવે દેખવું એટલે શું? પંડિતજી સમજાવે છે કે ત્યાં દેખવું ત્રણ પ્રકારે સમજવું. શુદ્ધ નયનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું તે પહેલા પ્રકારનું દેખવું છે. શુદ્ધ નયનું જ્ઞાન કરીને એટલે કે શુદ્ધ નયના વિષયભૂત ભગવાન આત્માનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું. હજી પૂર્ણ જ્ઞાન તો એને થયું નથી, પણ પૂર્ણ જ્ઞાન સ્વરૂપ પોતે ભગવાન આત્મા છે એમ શ્રદ્ધાન કરવું. જો આપણે કેટલાય વખતથી દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરીએ છીએ, આત્માને આપણે સમજીએ છીએ, આત્માના સ્વરૂપ વિશે આપણે ઊંડાણથી ઘણી માહિતી મેળવી છે, તે છતાંય અનુભવ સહિત આત્માનું એવું શ્રદ્ધાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બધું વ્યર્થ છે. માત્ર માહિતી રૂપે આપણે આત્માને જાણીએ તેથી કાંઈ વાત બનતી નથી. શ્રદ્ધાન તો આત્માનું છે, પણ અહીંયા કહે છે કે કેવી રીતે શ્રદ્ધાન કરવું. માત્ર માહિતી છે એમ નહીં, માહિતી રૂપે જે શ્રદ્ધાન છે એ સમ્યક શ્રદ્ધાન નથી. એ શ્રદ્ધાન તો છે, આત્માને આપણે માનીએ છીએ, અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે, એની ઉત્પત્તિ નથી, એનો નાશ નથી, એવો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વભાવી છે એ આપણે જાણીએ છીએ અને આપણને એવી શ્રદ્ધા છે, પણ એ માહિતી રૂપ શ્રદ્ધા છે, અનુભવ રૂપ શ્રદ્ધા નથી. અહીંયા તો અનુભવવાની વાત કરે છે, દેખવાની વાત કરે છે, એવો અનુભવ કરવો. એટલે કહે છે કે શુદ્ધ નયનું જ્ઞાન કરીને, એટલે શુદ્ધ નયના વિષયભૂત ભગવાન આત્માનું આપણે જે દ્રવ્ય દ્વારા જ્ઞાન કર્યું એવું જ્ઞાન કરીને કહે છે પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું. હવે પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન એમ નહીં થાય, સ્વરૂપનો અનુભવ થશે અને એમાંથી આવતા અતિન્દ્રિય આનંદનો આસ્વાદ આવશે, પછી એવું શ્રદ્ધાન થશે કે ના ના આખું સ્વરૂપ આવું જ છે, આખું સ્વરૂપ પૂર્ણ છે, તે આનંદમય છે, સુખમય છે. એટલે શુદ્ધ જ્ઞાનનું શ્રદ્ધાન એ માહિતી રૂપે ભલે કર્યું, પણ અનુભવ રૂપે કરવું જોઈએ. અને અનુભવ થયા પછીથી બીજ જોઈ છે એટલે ખ્યાલ આવશે કે પૂર્ણિમા કેવી હોય, આખો ચંદ્ર કેવો હોય. એટલે અનુભવ થયો હશે, ભલે ને ક્ષણિક થયો હશે, પછી એ પૂર્ણ જ્ઞાનની, પૂર્ણ જ્ઞાન સ્વભાવની, સર્વજ્ઞ સ્વભાવની એ શ્રદ્ધા થશે. એટલે શ્રદ્ધા તો પૂર્ણની જ કરવાની છે. બીજનો ચંદ્ર જોઈએ એટલે પૂરો ચંદ્ર આખો આવો હોય એ એમાં દેખાઈ આવે છે, એનો આકાર આપણને પ્રતિભાસે છે. એટલે અહીંયા પણ એ વાત કરી છે કે શ્રદ્ધા તો તમારે પૂર્ણ જ્ઞાનની કરવાની છે, અને પૂર્ણ જ્ઞાનની શ્રદ્ધા કરવી હોય તો પછી તમને સહેજ તો અનુભવ થવો જોઈએ ને. તમે પૂર્ણ ચંદ્રના આકારની શ્રદ્ધા કરવા માંગો છો તો માહિતી રૂપે તો તમને શ્રદ્ધા છે, પણ ફક્ત બીજનો ચંદ્ર થોડીક ક્ષણો પૂરતો પણ જોયો હશે તો તમને એ શ્રદ્ધા થઈ જશે કે બરાબર છે આવો જ ચંદ્ર હોય. એટલે એ રીતે એવી શ્રદ્ધા કરવી છે તો એ આત્માના અનુભવ સહિતની શ્રદ્ધા હોય, અને એ શ્રદ્ધામાં ભલે એક થોડી ક્ષણ પૂરતું આત્માનું સ્વરૂપ જણાયું છે, પણ એ અનુભવ સહિત જણાયું છે એટલે એ શ્રદ્ધા છે. એ શ્રદ્ધામાં પૂર્ણ જ્ઞાનની શ્રદ્ધા થાય, પૂર્ણ આત્મ સ્વરૂપની શ્રદ્ધા થાય. તો અહીંયા દેખવું માટે નો આ વિસ્તાર ચાલી રહ્યો છે. દેખવું દેખવું પંડિતજી કહે છે કે ત્રણ પ્રકારે છે, અને એમાં પહેલું એ કહ્યું કે શુદ્ધ નયનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું, તે પહેલા પ્રકારનું દેખવું છે. આવું દેખવું તે અવિરત આદિ અવસ્થામાં પણ હોય છે. આવું દેખવું એમાં એમ નથી કે એને વ્રત અંગીકાર કર્યા હોય તો જ આવું દેખવું થાય, એમ નથી. આવું દેખવું અવિરત દશામાં પણ હોય છે. હવે બીજી વાત કરે છે કે જ્ઞાન શ્રદ્ધાન થયા પછી બાહ્ય સર્વ પરિગ્રહનો ત્યાગ કરીને તેનો એટલે પૂર્ણ જ્ઞાનનો અભ્યાસ કરવો. પૂર્ણ જ્ઞાન તો હજી પ્રાપ્ત થયું નથી, પણ જે જ્ઞાન શ્રદ્ધાન અનુભવ સહિત થયું છે એવા જ્ઞાન શ્રદ્ધાન થયા પછી પોતે ભગવાન આત્મા બધાથી જુદો છે એ અનુભવ સહિત જણાયા પછી જે સર્વ બાહ્ય પરિગ્રહ છે, 10 પ્રકારના બાહ્ય અને 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ, એ સર્વનો ત્યાગ કરીને, પદાર્થો તો 12માં જ રહ્યા છે, એ કાંઈ એને ગ્રહ્યા ન હતા, પણ માન્યતામાં ગ્રહ્યા હતા એ માન્યતા હવે છૂટી ગઈ છે, એટલે એને કાંઈ ગ્રહ્યું નથી, તેમ એને કાંઈ છોડ્યું નથી, માત્ર શ્રદ્ધા હવે સાચી થઈ છે, સમ્યક શ્રદ્ધા થઈ છે, એટલે એવા સર્વ પરિગ્રહનો ત્યાગ થઈ જાય છે. એટલે એમ સર્વ પરિગ્રહનો ત્યાગ કરીને તેનો એટલે પૂર્ણ જ્ઞાનનો અભ્યાસ કરવો, એટલે પોતાના સ્વરૂપને વિશે જે અનુભવ થયો છે એનો વારંવાર અભ્યાસ કરવો, કેમ કે પોતાનું સ્વરૂપ એ પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે, એનો અભ્યાસ, એટલે વારંવાર એવા સ્વરૂપને અનુભવવું, ઉપયોગને જ્ઞાનમાં જ સંભાવવો, જે ઉપયોગ પરનું લક્ષ કરી અને શુભાશુભ ભાવે થાય છે એને હવે પાછો વાળીને અભ્યાસ દ્વારા વારંવાર પોતાના સ્વરૂપનો અનુભવ કરવો, એટલે ઉપયોગને જ્ઞાનમાં જ સંભાવવો, જેવું શુદ્ધ નહીંથી પોતાના સ્વરૂપને સિદ્ધ સમાન જાણ્યું શ્રદ્ધ્યું, જેવું શુદ્ધ નહીંથી પોતાના સ્વરૂપને સિદ્ધ સમાન જાણ્યું શ્રદ્ધ્યું હતું, તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને એકાગ્ર એટલે સ્થિર કરવું. પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન છે, પોતાનું એવું સ્વરૂપ છે અને એવો અનુભવ થયો છે, તેવો પ્રતિભાસ થયો છે, અતિન્દ્રિય આનંદનું પણ એ વખતે વેદન થયું છે, તો હવે વિશેષ પુરુષાર્થ રૂપે એના અભ્યાસ રૂપે એવા જ સ્વરૂપને ધ્યાનમાં લઈને ચિત્તને સ્થિર કરવું. ચિત્તને સ્થિર કરવું એટલે અહીંયા મનની વાત નથી, ચિત્તને સ્થિર કરવું એટલે ઉપયોગને ત્યાં સ્થિર કરવા, જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં સ્થિર કરવા, ફરી ફરી તેનો જ અભ્યાસ કરવો, તે બીજા પ્રકારનું દેખવું છે. આમ જ્ઞાની સર્વ પરિગ્રહને ત્યાગીને પોતાના સ્વરૂપને વિશે સ્થિરતાનો પુરુષાર્થ કરે છે. આ મુનિ દશા છે, આ 7મા 6ઠા ગુણસ્થાનની દશા છે, જેમાં પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને ધ્યારે છે, એ દશા 7મા ગુણસ્થાનની છે. ત્યાં ટકી નથી રહેતા, 12મા આવે છે, તો 6ઠા ગુણસ્થાનની દશા છે. ફરીથી પાછા અભ્યાસ દ્વારા પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, એટલે ફરી 7મા ગુણસ્થાનની દશા આવે છે. આમ મુનિઓ 7મા 6ઠા ગુણસ્થાને ઝૂલતા હોય છે, અને પછી અતિ ઉગ્ર પુરુષાર્થ દ્વારા ખૂબ એકાગ્રતા કરીને પોતાના સ્વરૂપને વિશે જ્યારે સ્થિરતા કરે છે ત્યારે એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અહીંયા કહે છે કે આ દેખવું, આ બીજા પ્રકારનું જે દેખવું થયું એ અપ્રમત દશામાં હોય છે, ત્યાં કોઈ પ્રમાદ નથી, અપ્રમત દશા છે. એ વખતે પોતાને બાહ્યમાં શુદ્ધ દ્રવ્યલિંગ છે તો એ તરફ પણ દ્રષ્ટિ નથી, ઉપયોગ માત્ર સ્વરૂપને વિશે જ રહે છે, એવી અપ્રમત દશા હોય છે. જ્યાં સુધી એવા અભ્યાસથી કેવળ જ્ઞાન ન ઉપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે. જ્ઞાનીને કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે એમ નથી, પણ સ્વરૂપમાં લીનતા અને સ્થિરતા કરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય છે, એટલે એ અભ્યાસ સતત રહે છે, નિરંતર રહે છે. આ દેખવાનો બીજો પ્રકાર થયો. અહીં સુધી તો પૂર્ણ જ્ઞાનનું શુદ્ધ નયના આશ્રયે પરોક્ષ દેખવું છે, અહીં સુધી તો પૂર્ણ જ્ઞાનનું શુદ્ધ નયના આશ્રયે પરોક્ષ દેખવું છે. જો પરોક્ષ શબ્દ તરફ તરત જ દ્રષ્ટિ જાય છે, પણ બરાબર વાંચીએ તો ખ્યાલ આવે છે કે શું પરોક્ષ વાત કરી છે, કે પૂર્ણ જ્ઞાનનું. હજી પૂર્ણ જ્ઞાન નથી થયું, પૂર્ણ જ્ઞાન હજી પ્રગટ નથી થયું, અંશે જ્ઞાન થયું છે. એટલે એ અંશે જે જ્ઞાન થયું છે તો પોતાનું પૂર્ણ સ્વરૂપ આવું જ છે એમ દેખવું થયું, અને એમ દેખવું થયું તેમાં જે શુદ્ધનયનો વિષય પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ સિદ્ધ સમાન છે એ વાતનો આશ્રય રહ્યો. માત્ર માહિતીનો આશ્રય રહ્યો એમ નહીં, પોતાને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, ક્ષણિક અનુભવ થયો છે, એને બીજને જોઈ છે, બીજનો અનુભવ છે. જેને બીજ પણ જોઈ નથી એની વાત નથી, જેને બીજનો અનુભવ છે પણ હજી એને પૂર્ણ ચંદ્રમાં જોયો નથી, તો એ બીજમાંથી એને આખો આકાર જે રીતે જણાય છે, તો એ બીજમાંથી આખો આકાર જણાવો એને આપણે એમ કહીએ કે પરોક્ષપણે આખો આકાર એને જાણ્યો. પ્રત્યક્ષ તો હજી આખો ચંદ્ર જોયો નથી, પણ બીજનો તો અનુભવ છે, તો બીજનો અનુભવ છે તો એમાં આખો ચંદ્ર દેખાય છે, એનો આકાર ખ્યાલમાં આવે છે. તો એમ એ પરોક્ષપણે, એટલે એ રીતે અહીંયા જો આપણે વિચાર કરીએ તો એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે, અને પોતે વિશેષતાથી પુરુષાર્થ કરી અને પોતાના સ્વરૂપને વિશે રહેવાનો પુરુષાર્થ કરે છે, એવો નિરંતર અભ્યાસ કરે છે, પણ હજી પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ નથી થઈ. પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ નથી થઈ, પણ પૂર્ણ સ્વરૂપ કેવું છે એ પૂરેપૂરું શ્રદ્ધામાં આવ્યું છે. શ્રદ્ધા પૂરેપૂરી છે, પૂર્ણ છે, પણ પૂર્ણ સ્વરૂપ હજી પર્યાયમાં પ્રગટ નથી થયું. એટલે એ અપેક્ષાથી અહીંયા એમ કહ્યું કે શુદ્ધ નયના આશ્રયે, પણ શુદ્ધ નયનો આશ્રય છે ત્યારે સાથે અનુભવ સહિતની દશા છે, પણ એ પરોક્ષપણું એટલા માટે કહ્યું છે કે પૂર્ણ દશા નથી, અને પૂર્ણ દશાનું જ્ઞાન એને એ પરોક્ષપણે દેખે છે. બાકી જેટલું પ્રાપ્ત કર્યું છે એટલું તો પ્રત્યક્ષ જ છે, જે પ્રાપ્ત કર્યું છે એટલું તો પ્રત્યક્ષ જ છે, જે બીજનો ચંદ્ર જોયો છે એ તો બરાબર જેમ છે તેમ અનુભવ કર્યો જ છે, પણ પૂર્ણ નથી જોયો એવી રીતે અહીંયા પણ પૂર્ણ જ્ઞાન જોયું નથી, પૂર્ણતાને અનુભવી નથી, છતાં પણ એનું દેખવું જે થાય છે તો એ દેખવું કઈ રીતે થાય છે, તો એમાં એમ કહ્યું કે પરોક્ષ દેખવું છે. પણ પરોક્ષમાં આશય એવો છે કે એને એને પોતાના સ્વરૂપનું ભાન જ્ઞાન શ્રદ્ધાન અનુભવ સહિત છે, અને સાથે શુદ્ધ નયના આશ્રયે, એટલે કે શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા પરિપૂર્ણ શુદ્ધ છે એ વાત પણ છે. એટલે એને એમ કહ્યું કે પૂર્ણ જ્ઞાનનું શુદ્ધ નયના આશ્રયે પરોક્ષ દેખવું છે. એ પૂર્ણ જ્ઞાન માટે પરોક્ષ દેખવાની વાત લીધી છે, અને પછી જ્યારે એવી પર્યાય થાય છે, એટલે કેવળ જ્ઞાન ઉપજે, ત્યારે સાક્ષાત દેખવું થાય છે, અને એ ત્રીજા પ્રકારનું દેખવું છે. ઘણી સૂક્ષ્મ વાત અહીંયા પંડિતજીએ કરી દીધી છે. શાંતિથી સમય લઈ અને સાંભળીએ, સમજીએ, વારે વારે વાંચીએ તો બધું સમજાય એવું છે પ્રભુ. અને આવું જ્યારે સમજાય છે ત્યારે પછી અંતરમાં એક આખો ભાવ એવો થાય છે, કરે મારું આવું સ્વરૂપ, અને જ્ઞાનીઓ આવો પુરુષાર્થ કરે છે, અને હું ક્યાં ભારમાં રખડી રહ્યો છું એમ કરી અને જીવ પોતે પુરુષાર્થ ગણી વળે છે. એટલે આ બધું જેમ જેમ આપણે સમજતા જઈએ છીએ તેમ તેમ વિકલ્પો ઓછા થાય છે, વૃત્તિઓ ઓછી થાય છે, અને વૃત્તિઓ અને વિકલ્પોને સમેટીને એકમાત્ર પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો વિકલ્પ રહે છે, અને પછી એ વિકલ્પમાં આગળ વધતા વધતા આખો માર્ગ નિર્વિકલ્પ છે. તો અહીંયા આ ત્રણ પ્રકારના દેખવાની વાત કરી. ત્રીજા પ્રકારનું દેખવું તે પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે. આ રીતે ભાવાર્થ પૂરો થયો. હવે આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશો લઈએ. सर्व विशुद्ध ज्ञान अधिकार छे, एमा घणी प्रयोजनभूत वात आवे छे, एटले आपणे एम कहीए कि आखू प्रवचन ज लईशु तो एमा अतिशयोक्ति नहीं कहवाय, अंशो नहीं परंतु आखू प्रवचन ज लईशु एम कही शकाय। आपणे खूब अभ्यास करवो छे आ अधिकारमांथी, आपणे आखा समय सारनो सार અને પ્રયોજનભૂત વાતને આત્મસાત કરવી છે। તો પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 181 ગાથા 390-404 ટીકા ઉપરનું પ્રવચન। ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને શરૂઆતમાં કહ્યું કે શ્રુત અર્થાત વચનાત્મક દ્રવ્ય શ્રુત જ્ઞાન નથી, કારણ કે શ્રુત અચેતન છે, માટે જ્ઞાનને અને શ્રુતને વ્યતિરેક છે। વ્યતિરેક છે એટલે ભિન્નતા છે, જ્ઞાન અને શ્રુત બંને જુદા છે। શ્રુત છે તે અચેતન છે, એ જ્ઞાનરૂપ થઈ શકે નહીં। શ્રુત છે આ દ્રવ્ય શ્રુત છે, એ માહિતી છે, એ અચેતન છે, એટલે એનાથી જુદું જ્ઞાન છે। જ્ઞાન અનુભવ સહિત હોય અને એ આત્માનું હોય। ગુરુદેવ આ બધી વાત સમજાવે છે, કે છે જુઓ શું કહ્યું કે દ્રવ્ય શ્રુત એટલે શાસ્ત્રના શબ્દો એ જ્ઞાન નથી, શાસ્ત્રના શબ્દો એ જ્ઞાન નથી। શાસ્ત્રના શબ્દો તો આ જીવે અનંતકાળમાં ઘણી વાર સાંભળ્યા છે, સાક્ષાત પ્રભુ બિરાજતા હોય અને એમના સ્મરણમાં જઈને એવા શબ્દો એને સાંભળ્યા છે, નથી સાંભળ્યા એમ નથી, છતાંય એ જ્ઞાન પામ્યો નહીં, કેવળી આગળ રહી ગયો કોરો। એટલે દ્રવ્ય શ્રુત જે ભગવાનની વાણીમાંથી ઉત્પન્ન થયું છે એવું દ્રવ્ય શ્રુત, એટલે એ શાસ્ત્રના શબ્દો એ જ્ઞાન નથી। ગુરુદેવ સમજાવે છે કે જુઓ ભગવાનની દિવ્ય ધ્વનિ એ દ્રવ્ય શ્રુત, કહે છે કે એ દ્રવ્ય શ્રુત જ્ઞાન નથી એટલે કે આત્મા નથી। કેમ? કારણ કે તે અચેતન છે, જડ છે, અને જ્ઞાન એટલે કે આત્મા એ તો ચેતન છે। જ્ઞાન ચેતન છે અને આ દ્રવ્ય શ્રુત એ અચેતન છે। તો પ્રશ્ન થયો, તો પછી ભગવાનની વાણીમાં ભાવ શ્રુતિ ઉપદેશ કર્યો છે એમ ધવલમાં આવે છે ને? ધવલ મહાન ગ્રંથ છે, એમાં દરેક વાતને અપેક્ષા સહિત બહુ સરસ રીતે કહેવામાં આવી છે, એટલે એમાં કાંઈ ખોટું તો હોય નહીં। ધવલમાં એમ કહ્યું કે ભગવાનની વાણીમાં ભાવ શ્રુતિ ઉપદેશ કર્યો છે, ભગવાનની વાણીમાં ભાવ શ્રુતિ ઉપદેશ કર્યો છે એમ ધવલમાં કહ્યું છે। ભગવાનની વાણીમાં ભાવ શ્રુતિ ઉપદેશ કર્યો છે એનો અર્થ શું? ગુરુદેવ સમજાવે છે કે હા, એમ ધવલમાં આવે છે, પણ વાણી છે એ વાણી તો જડ છે, વાણીના સાંભળનારાઓ વાણી સાંભળીને અંતર્મુખ થઈને ભાવ શ્રુતપણે પરિણમે છે। ભગવાનની વાણી એ ભાવ શ્રુત નથી, ભગવાનની વાણી એ તો વાણી તો જડ છે, વાણી તો પૂતગળ છે, પણ એ વાણીના નિમિત્તે જે જીવ એને સાંભળી સમજી અને પછી અંતર્મુખ થઈને ભાવ શ્રુત પ્રગટ કરે છે અને એમ ભાવ શ્રુતપણે પરિણમે છે, તેથી એમ કહેવામાં આવ્યું કે ભગવાનની વાણીમાં ભાવ શ્રુતિ ઉપદેશ છે। આ દ્રવ્ય શ્રુત જેના દ્વારા ભાવ શ્રુત પ્રગટ થાય છે, એટલે પછી એમ કહી દીધું કે ભગવાનની વાણીમાં ભાવ શ્રુતિ ઉપદેશ કર્યો છે। જે જીવ ભગવાનની વાણી સાંભળીને એવા દ્રવ્ય શ્રુતને સાંભળીને અંતર્મુખ થઈ અને ભાવ શ્રુત પ્રગટ કરે એને એ ભગવાનની વાણીમાં ભાવ શ્રુતિ ઉપદેશ કર્યો છે એમ કહેવાય, પણ જે એવું કરતો જ નથી એને તો એને એ કાંઈ નથી। એટલે ત્યાં ભગવાનની વાણીમાં ભાવશ્રુતિ ઉપદેશ કર્યો છે એમ કહેવા પાછળનો આશય એવો છે કે આ દ્રવ્ય શ્રુત એવું છે કે જો તું એને સમજીશ તો તું સહજ રૂપે સહેલાઈથી તારા સ્વરૂપને પ્રાપ્ત કરી શકીશ. એને તું સમજીશ તો તું અંતર્મુખ થવાનો પ્રયાસ કરીશ. એ સમજતા જ તને અંદરમાંથી એવો ભાવ આવશે કે ઓહો, આવી વાણી, આવી વાત, આવું મારું સ્વરૂપ, આવું ભગવાનનું સ્વરૂપ, આ રીતે સ્વરૂપની પ્રાપ્તિ થાય. આ બધું તું દ્રવ્યસ્વરૂપ દ્વારા સમજીશ તો તને અંતર્મુખ થવાનો પુરુષાર્થ ઉપડશે અને એમ થતાં તને ભાવશ્રુત પ્રગટ થશે. માટે અમે કહીએ છીએ કે ભગવાનની વાણીમાં ભાવશ્રુતિ ઉપદેશ કરે છે. ભગવાનની વાણીનું મહાત્મ્ય દર્શાવ્યું છે. વાણી કઈ ભાવશ્રુત નથી, વાણીમાં કેવળ જ્ઞાને નથી, છતાંય એ વાણી ઓંકાર ધ્વનિ કેવળ જ્ઞાનના નિમિત્તે ઉત્પન્ન થાય છે. ભગવાનને કેવળ જ્ઞાન થાય છે તો એવી વાણી ખરે છે. એવી વાણી ઓમકાર ધ્વનિ કેવળ જ્ઞાન થયા પહેલા ભગવાનને ખરતી નથી. વાણીમાં કેવળ જ્ઞાન નથી, છતાંય કેવળ જ્ઞાન થયું છે તો એવી વાણી ખરે છે. આ તો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. વાણી તો દ્રવ્યસુત છે, અચેતન છે. અહીંયા વાત ચાલે છે કે દ્રવ્યસ્રુત તે જ્ઞાન નથી. અહીંયા ગાથામાં એમ કહેવું છે કે દ્રવ્યસ્રુત છે તે જ્ઞાન નથી, કેમ કે દ્રવ્યસ્રુત અચેતન છે. માટે જ્ઞાન અને શ્રુતને ભિન્નતા છે. ભિન્નતા છે એટલે જુદાઈ છે. જ્ઞાન અને શ્રુત એ બંને જુદા. જ્ઞાન અને શ્રુત ને ભિન્નતા છે, જુદાઈ છે. એ બંને વચ્ચે વ્યતિરેક છે. એટલે શું કે દ્રવ્ય શ્રુતિ અહીં આત્મામાં જ્ઞાન થાય છે એમ નથી. તો કેવી રીતે છે? તો કે સાંભળનાર શ્રોતાને પોતાના ઉપાદાનની યોગ્યતાથી જ્ઞાન થાય છે અને દ્રવ્ય શ્રુત તો ત્યારે નિમિત્ત માત્ર છે. સાંભળનાર શ્રોતાને પોતાના ઉપાદાનની યોગ્યતાથી જ્ઞાન થાય છે, તેમાં દ્રવ્યશ્રુત નિમિત્ત માત્ર છે. વળી દ્રવ્યશ્રુતનું જ્ઞાન તે પરલક્ષી જ્ઞાન છે, સ્વલક્ષી નથી. માટે દ્રવ્યશ્રુતનું જ્ઞાન પણ ખરેખર અચેતન છે. આ બીજી વાત. દ્રવ્યશ્રુતનું જ્ઞાન તે પરલક્ષી જ્ઞાન છે, સ્વલક્ષી જ્ઞાન નથી. એ શાસ્ત્ર જ્ઞાન છે, ત્યાં લક્ષ શાસ્ત્ર તરફ રહે છે. ત્યાંને ત્યાં રહ્યા હોઈએ, દ્રવ્યશ્રુતના અભ્યાસમાં જ્યાં સુધી રહ્યા છીએ ત્યાં સુધી સ્વલક્ષે આપણે થતા નથી, પરલક્ષે રહ્યા છીએ. પણ એવા દ્રવ્યશ્રુતના અભ્યાસને સમજીને પછી પોતાની ઉપર ઉતારતા, જે વાત આવી આત્મા વિશેની, જે વાત દ્રવ્યશ્રુતમાં જાણી, એ વાતને પછી પોતાની ઉપર ઉતારતા અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો જ્ઞાન થાય છે. એટલે જ્યાં સુધી દ્રવ્યશ્રુતના અભ્યાસમાં છીએ ત્યાં સુધી એ દ્રવ્યશ્રુતનું જ્ઞાન છે એનું લક્ષ રહ્યા કરે છે. એટલે ત્યાં એને એમ કહ્યું કે એ પરલક્ષી જ્ઞાન છે, સ્વલક્ષી નથી. એમાં જે વાત આવી છે એ સ્વનું લક્ષ કરવાની વાત આવી છે. એમાં જે વાત આવી છે એને સમજતા સ્વનું લક્ષ કેમ કરવું, કેવી રીતે થાય, એ બધી સમજ આવે છે. પણ સમજ આવવી અને એવું પરિણમવું બેમાં ઘણો ફેર. સમજ તો આપણને ઘણા પ્રકારે છે ભાઈ, પણ એવું પરિણમન ક્યાં થાય છે? સમજમાં તો આપણે ઘણું બધું સમજીએ છીએ, પણ એ બધું સમજવું વ્યર્થ છે. એ સમજાયેલું ત્યારે જ સમજાયું કહેવાય કે એવું પરિણમન થાય. એટલે દ્રવ્યશ્રુતનું જ્ઞાન ખરેખર જ્ઞાન નથી, એ અચેતન છે. અને એ સ્વલક્ષી નથી, એ પરલક્ષી છે. બીજી પણ એક વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે પરમાર્થ વતનિકામાં આવે છે કે જેટલું પરસત્તાવલંબી જ્ઞાન છે તે જ્ઞાનને વાસ્તવમાં મોક્ષ માર્ગ કહેતા નથી. દ્રવ્યશ્રુત વાણી જે છે તે જડ છે, તે આત્મા નથી, અને તેને સાંભળવાથી આત્મજ્ઞાન પ્રગટે છે એમ પણ નથી. પણ જે શ્રુત વિકલ્પ છે તેનું લક્ષ મટાડી અંદર જ્ઞાનનો દરિયો પ્રભુ આત્મા છે તેને સ્પર્શીને જે જ્ઞાન પ્રગટ થાય તે વાસ્તવિક જ્ઞાન છે. આ સિવાય અગિયાર અંગ અને નવ પૂર્વ ભણી જાય, મોડે કરી જાય તો પણ તે જ્ઞાન નથી. એટલે ત્યાં પણ પરમાર્થ વતનિકામાં પણ પંડિતજીએ એ વાત કરી છે કે જે દ્રવ્ય સ્વરૂપ છે, જે વાણી છે, એ જળ છે, એ આત્મા નથી, એ જ્ઞાન નથી. કેમ કે જ્ઞાન છે તે ચેતન છે, જ્ઞાન કહો કે આત્મા એ તો ચેતન છે અને આ એનાથી જુદું છે. અને એના દ્વારા જ્ઞાન પ્રગટે છે એમ નથી, પણ જીવને પોતાના પુરુષાર્થ દ્વારા સ્વનું લક્ષ્ય કરતા જ્ઞાન પ્રગટ થાય છે એ વખતે નિમિત્ત તરીકે એવું દ્રવ્ય સ્વરૂપ હોય છે. દ્રવ્ય સ્વરૂપ કાંઈ કરતું નથી, પણ નિમિત્ત તરીકે એવું જ દ્રવ્ય સ્વરૂપ હોય છે. અને એ દ્રવ્ય સ્વરૂપ સાક્ષાત ભગવાનની વાણી હોય, ગુરુ ભગવાનનો ઉપદેશ હોય કે શાસ્ત્ર હોય, એવું દ્રવ્ય સ્વરૂપ સમ્યક દર્શન થવામાં નિમિત્ત કારણ હોય છે. આ લખે છે, દ્રવ્ય સ્વરૂપ તે જ્ઞાન નથી, આત્મા નથી, એનાથી આત્મા ભિન્ન છે. વળી દ્રવ્ય સ્વરૂપનું જે જ્ઞાન થાય એનાથી પણ આત્મા ભિન્ન છે. દ્રવ્ય સ્વરૂપનું જે જ્ઞાન થાય એનાથી પણ આત્મા ભિન્ન છે. એટલે કે જે આ કર્ણાનું યોગ, દ્રવ્યાનું યોગ આદિ જે ગ્રંથ, એ બધા ગ્રંથો અભ્યાસ કરીએ અને જે જ્ઞાન, જે માહિતીરૂપ જ્ઞાન, એ જ્ઞાન છે એ આત્માથી ભિન્ન છે. પ્રવચન સારમાં આવે છે કે દ્રવ્ય સ્વરૂપને બાદ કરીએ તો એકલું જ્ઞાન રહી જાય છે. ત્યાં જુદી અપેક્ષાથી વાત કરી છે કે દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કર્યા પછીથી એ વાતને આત્મસાત કરી લેવામાં આવે અને એમાંથી એ વિકલ્પોને કાઢી નાખવામાં આવે તો એકલું જ્ઞાન રહી જાય. શબ્દોનું જ્ઞાન તે વાસ્તવિક જ્ઞાન નથી. આગળ 182માં પાના ઉપર કહે છે કે જુઓ, આચારાંગમાં 18,000 પદ છે. 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન કહીએ છીએ ને, તો એમાં પહેલું આચારાંગ, આચારાંગમાં 18,000 પદ છે અને એક એક પદમાં 51 કરોડ થી વધારે એટલા શ્લોક છે. તેનું જે જ્ઞાન થાય તે શબ્દ જ્ઞાન છે, તે શબ્દ જ્ઞાન છે. અને જે જ્ઞાન આ શબ્દ જ્ઞાન છે તે અતિન્દ્રિય નથી. આ શબ્દ જ્ઞાન છે તે અતિન્દ્રિય નથી, તેમાં અતિન્દ્રિય આનંદ નથી. અને જેમાં અતિન્દ્રિય આનંદ નથી તે જ્ઞાન જ્ઞાન નથી. એટલી સરળ વ્યાખ્યા ગુરુદેવે કહી દીધી કે જે શબ્દનું જ્ઞાન છે એ અતિન્દ્રિયપણે નથી થતું. શબ્દનું જ્ઞાન છે, જે જ્ઞાન થાય તે શબ્દ જ્ઞાન છે, અને જે જ્ઞાન એ અતિન્દ્રિય નથી અને જેમાં અતિન્દ્રિય આનંદ નથી તો પછી એને જ્ઞાન કેવી રીતે કહેવાય? જેમાં અતિન્દ્રિય આનંદ નથી તે જ્ઞાન જ્ઞાન નથી. 5-50,000 શ્લોક કંઠસ્થ થઈ જાય તેથી શું? અંદર ભગવાન જ્ઞાન સ્વભાવનો સાગર છે, તેને સ્પર્શીને જ જે જ્ઞાન થાય તેને જ્ઞાન કહેવામાં આવે છે, અને એને જે સ્પર્શતું નથી એને જ્ઞાન કહેતા નથી. અંદર ભગવાન જ્ઞાન સ્વભાવનો સાગર છે, તેને સ્પર્શીને જે ન થાય એને જ્ઞાન કહેતા નથી. આચારંગ આદિનું જ્ઞાન તે જ્ઞાન, નવ પદાર્થોનું શ્રદ્ધાન તે સંકેત, અને 6 જીવનિકાયના રક્ષાના ભાવ તે ચારિત્ર, એમ વ્યવહારનય છે, એ વ્યવહારનયથી કહેવામાં આવે છે. પરંતુ જેમાં આત્માનો આશ્રય ન હોય તે જ્ઞાન, શ્રદ્ધાન અને ચારિત્રને નિશ્ચયથી જ્ઞાન પણ નથી કહેતા, શ્રદ્ધાન પણ નથી કહેતા અને ચારિત્ર પણ નથી કહેતા. આત્માના આશ્રયે પ્રગટ થાય તે જ પરમાર્થે જ્ઞાન, શ્રદ્ધાન અને ચારિત્ર છે. જ્ઞાન, શ્રદ્ધાન અને ચારિત્ર ત્રણેયમાં આત્માનો જ આશ્રય હોય, આત્માના આશ્રયે જ એ થાય, એમાં પરનો આશ્રય હોય જ નહીં. એટલે દ્રવ્ય સ્વરૂપના આશ્રયે જ્ઞાન થતું નથી. દ્રવ્ય સ્વરૂપના આશ્રયે જ્ઞાન થતું નથી. કોના આશ્રયે જ્ઞાન થાય છે? આત્માના આશ્રયે જ જ્ઞાન થાય છે. દ્રવ્ય સ્વરૂપ છે એ તેમાં નિમિત્ત કારણ છે. દ્રવ્ય સ્વરૂપ છે એ તેમાં નિમિત્ત કારણ છે. પણ જ્ઞાન આત્માના આશ્રયે જ થાય છે. એટલે આટલો દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કર્યા પછીથી અને દ્રવ્ય સ્વરૂપમાં આવી વાત આવી કે આત્માના આશ્રયે જ જ્ઞાન થાય છે, તો પછી હવે રાહ કોની જોવાની છે? હવે આત્માનો આશ્રય કરવો કે નહીં, એ વિના જ્ઞાન તો થવાનું નથી. ક્યાં સુધી આ બધી ચર્ચામાં ને ચર્ચામાં રહીશું આપણે? સ્વાધ્યાય ન કરવા એમ કહેવાનો આશય નથી, પણ જે વાત આવી એ વાતને પછી પ્રયોગમાં પણ ઉતારવી પડશે ને, એનો પ્રયોગ પણ કરવો પડશે ને. આત્માની વાત છે કે પોતાની વાત છે? વાત આત્માની છે તો પોતે આત્મા નથી, એટલે પોતાની વાત છે. આત્માની વાત છે એટલે પોતાની જ વાત છે. અને આત્માના આશ્રયે જ્ઞાન થાય છે એટલે પોતાના આશ્રયે જ જ્ઞાન થાય છે. પોતાના સ્વરૂપનું મહાત્મ લાવીને સ્વરૂપ ગણી દ્રષ્ટિ કરવી, નિર્વિકલ્પ ધ્યાનમાં એ જ્ઞાન થશે. હવે મહાવીર સ્વામી ભગવાનનો નિર્વાણનો દિવસ હતો, એ દિવસે આ પ્રવચન અપાયું હતું. એટલે ગુરુદેવે મહાવીર સ્વામી ભગવાનની જે વાત કરી છે મહત્વની છે અને જાણવા જેવી છે, એટલે આપણે એ વાત આજે સાથે લઈએ છીએ. એ દિવસે નિર્વાણ દિવસ હતો એટલે કહે છે કે આજે ભગવાન શ્રી મહાવીરના નિર્વાણનો દિવસ છે. આ કથન નૈગમ નયથી સમજવું. નિર્વાણનો દિવસ તો જયારે હતો ત્યારે હતો. અત્યારે આપણે દિવાળીના દિવસને આમ કહીએ ને કે આજે મહાવીર સ્વામી ભગવાનનો નિર્વાણ દિવસ છે, દિવાળીનો દિવસ હોય એટલે આપણે એમ કહીએ. પણ આજનો દિવસ ક્યાં છે? તો નૈગમ નયથી કહેવાય. નૈગમ નય છે ને, ભૂત નૈગમ નય ને ભવિ નૈગમ નય, એ રીતે એ તો નૈગમ નયથી કહેવાય. ભગવાનનો જન્મ થતા તેમના પિતાજીના ભંડારમાં લક્ષ્મીની એકદમ વૃદ્ધિ થઈ ગઈ, તેથી તેમનું નામ વર્ધમાન કુમાર પડ્યું. જો ગુરુદેવ ભગવાનના પાંચ નામ શા માટે છે એની અહીંયા વાત કરે છે. વર્ધમાન નામ કેમ પડ્યું? તો કહે છે કે તેમના પિતાજીના ભંડારમાં લક્ષ્મીની એકદમ વૃદ્ધિ થઈ ગઈ, તેથી તેમનું નામ વર્ધમાન કુમાર પડ્યું. ભગવાનનો તો આ છેલ્લો દેહ છે, પોતે તીર્થંકરનું દ્રવ્ય છે અને તે જ ભવમાં મોક્ષ જનાર છે. માતાની કુખમાં હતા ત્યારે ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન સહિત હતા. મતિ, શ્રુત અને અવધિ, એ ત્રણ જ્ઞાન અને ચક્ષુ, અચક્ષુ અને અવધિ, એ ત્રણ દર્શન સહિત પ્રભુ માતાની કુખમાં હતા. એટલે કે તેઓ આત્મજ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય દર્શન સાથે જ લઈને ગર્ભમાં આવ્યા હતા. બરાબર ને? ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન સહિત હતા પ્રભુ, એટલે એનો અર્થ એ થયો કે અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય દર્શન સાથે જ પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા હતા. તેમનો જન્મ થયા પછી તેઓ બાળક અવસ્થામાં હતા ત્યારે એક સંત મુનિવરને કોઈ શંકા પડવાથી સમજવા માટે ભગવાન, એટલે ભગવાન બાળક પાસે ગયા. પોતે મુનિવર છે એટલે વંદન તો ન કરે, પણ આમ ભગવાનને જોયા કે તરત જ શંકાનું સમાધાન થઈ ગયું. જો નિમિત્ત કારણ છે. મુનિને શંકાનું સમાધાન થવામાં બાળક ભગવાન નિમિત્ત કારણ બને. એવો પ્રભાવ હોય, પ્રભુને 34 અતિશય હોય એટલે આવું થાય. એમાં કાંઈ અતિશયોક્તિ જેવું છે એમ નથી, એમ જ છે. પ્રભુનો એવો જ પ્રભાવ હોય. પ્રભુ જન્મથી જ સૌથી બળવાન હોય. પ્રભુને જન્મથી જ બધી જ વિદ્યા આવડતી હોય, એટલું જ નહીં પણ બધી જ વિદ્યામાં એ પારંગત હોય. કોઈ પણ વિદ્યામાં એમનાથી વિશેષ કુશળ કોઈ હોય નહીં. અને આ તો ત્રણ જ્ઞાન લઈને આવ્યા છે. એટલે કહે છે કે भगवान ने जोया के तरत शंका नु समाधान मुनि ने थी गयु। जो आ निमित्त नैमित्तिक मेल निमित्त नैमित्तिक सबंध मुनि तो छठे गुण स्थाने छे अने भगवान बाळक एमने तो चौथु गुण स्थान छे। पण आम नजर करता ज समाधान थी गयु तेथी तेमने सन्मतिनाथ नाम आपवामां आव्युं। आ बीजू नाम प्रभुनु बीजू नाम सन्मतिनाथ। जक्ष साथे युद्ध थता जक्ष ने जीती लीधो तेथी वीर नाम आपवामां आव्युं। मुनि दशामां घोर उपसर्ग पण जीती लीधा तेथी तेओ महावीर कहवाया। आ रीते तेओ पांच नाम थी ओळखाय छे। वर्धमान तन्मतिनाथ वीर अतिवीर अने महावीर। तेमणे 12.5 वर्ष तप कर्युं। थोड़ा दिवस आहार लीधो। घणा दिवस तो इच्छाओनो विरोध करी तप कर्युं। इच्छा उत्पन्न ज नथी। विरोध कर्यो एटले एमने इच्छा ज उत्पन्न नथी। स्वरूपने विषय लीनतानो पुरुषार्थ ज्यारे मुनिने होय त्यारे एने इच्छा उत्पन्न थती नथी। आ तो भगवान छे। चौथा गुण स्थाने पोते गृहस्थ अवस्थामां छे त्यांथी दीक्षा लई अने सीधा ध्यानमां बेसी जाय छे अने एम तरत ज सातमा गुण स्थानी दशाने प्रकट करी ले छे। ए वखते 12मा छठ्ठा गुण स्थानी दशा तो छे ज। એવા પ્રભુની વાત કરતા આગળ કહે છે કે 12.5 વર્ષ પ્રભુએ તપ કર્યું એમાં થોડા દિવસ આહાર લીધો અને ઘણા દિવસ તો ઈચ્છાઓનો નિરોધ કરી તપ કર્યું। સમગ્ર પ્રકારની ઈચ્છાઓનો નિરોધ થયો। 12મા આહાર સહજ છૂટી ગયો। અંદર અતિન્દ્રિય આનંદનું અમૃતનું ભોજન કરવા લાગ્યા અને એનું નામ તપ। 12મા ઉપસર્ગ આવ્યા છતાં પણ પોતાનું ધ્યાન તૂટ્યું નહીં એવું જે મહાતપ થયું એને કારણે એ મહાવીર કહેવાયા। પછી ભગવાનને વૈશાખ સુદ દસમના દિવસે કેવળ જ્ઞાન થયું। 12.5 વર્ષ પછી ભગવાનને પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા ત્યારે વૈશાખ સુદ દસમના દિવસે કેવળ જ્ઞાન થયું। સામાન્ય રીતે કેવળ જ્ઞાન થયા પછી દિવ્ય ધની છૂટે છે પણ મહાવીર સ્વામી ભગવાનને તત્કાલ દિવ્ય ધની છૂટી નહીં। ભગવાનની દિવ્ય ધની છૂટે અને ધર્મ પામનારા ન હોય એમ કદી બને નહીં। ભગવાનને જ્યારે દિવ્ય ધની છૂટે ત્યારે સામે ધર્મ પામનારા હોય એટલે કે એ દિવ્ય ધ્વનિ સાંભળીને કોઈને સમ્યક દર્શન થાય એ દિવ્ય ધ્વનિ સાંભળીને કોઈને વિશેષ સ્થિરતા થાય પોતાના સ્વરૂપને વિશે વિશેષ સ્થિરતા થાય એટલે એવી દિવ્ય ધ્વનિ ખરે અને કાંઈ ન બને એમ બને નહીં। એટલે સામે એવા જીવો હોય જ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે। ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટે અને ધર્મ પામનારા ન હોય એમ કદી બને નહીં। પૂર્વે વિકલ્પ ઉઠ્યો હતો કે જગતના જીવો ધર્મને પામો। જો જગતના જીવો ધર્મને પામો એવો વિકલ્પ પૂર્વે એમને ઉઠ્યો હતો। ધર્મને પામો એટલે એમાં તો પછી પૂર્ણતા સુધીની વાત આવી જાય એમ નથી કે માત્ર સમ્યક દર્શનને પામો એમ નહીં। પ્રભુને પૂર્વે એવો વિકલ્પ ઉઠ્યો હતો કે જગતના જીવો ધર્મને પામો અને એમાં તો એમને તીર્થંકર નામ પ્રકૃતિ બંધાઈ ગઈ। હવે જ્યારે પોતે 13મા ગુણ સ્થાને આવ્યા છે તીર્થંકર થયા છે સર્વજ્ઞ થયા છે તો પછી જે તીર્થંકર નામ પ્રકૃતિ બંધાઈ હતી એ હવે ઉદયમાં આવી એટલે તીર્થંકર થયા તો પછી તીર્થંકરને દિવ્ય ધની છૂટે। તીર્થંકરને દિવ્ય ધની ન છૂટે એવું તો બને નહીં। અહીંયા ભગવાનને મહાવીર સ્વામી ભગવાનને દિવ્ય ધ્વનિ છૂટી નહીં। 66 દિવસ સુધી દિવ્ય ધ્વનિ ન છૂટી કેમ એમ બન્યું કે છે કે સામે ધર્મ પામનાર ન હોય તો પછી ક્યાંથી દિવ્ય ધ્વનિ છૂટે। આ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે। 66 દિવસ વાણી ન છૂટી। વાણી છૂટવાનો કાળ આવ્યો ત્યાં વેદાંતના પારગામી ઇન્દ્રપુતિ ગૌતમ સ્વામી સભામાં પધાર્યા. જો એ નિમિત્ત છે, સામે ધર્મ પામનાર ન હોય એમ કદી મને નહીં, એટલે એ તો નિમિત્તની વાત કરી. છતાં પણ જ્યારે પ્રભુને વાણી છૂટે છે ત્યારે સામે એ ધર્મ પામનાર નિમિત્ત તરીકે ગૌતમ સ્વામી છે. ગૌતમ સ્વામી પ્રખર વેદાંતી હતા, એમને 500 શિષ્ય હતા, વેદાંતના પારગામી, અતિ 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 વિદ્વાન, અતિ 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 બુદ્ધિમાન. ન્યાયમાં એમને કોઈ, વાદવિવાદમાં એમને કોઈ હરાવી શકે નહીં એવા એ વેદાંતના પારગામી ગૌતમ સ્વામી સભામાં પધાર્યા. કહે છે કે માનસ્તંભ જોયો, સમુસરણમાં આવ્યા એટલે પહેલા તો એમને માનસ્તંભ જોયો અને ત્યાં જ માન ગળી ગયું. સમુસરણમાં આવતા જ સ્વયં સ્વત જ સમ્યક દર્શન પામ્યા, પ્રભુના દર્શન થયા અને અંતર્મુખ થઈ ગયા, અને અંતર્મુખ થતા જ સમ્યક દર્શન થયું. તરત જ મુનિદશા અંગીકાર કરી અષાઢ વદ એકમના દિને ભગવાનની ઓમકાર ધ્વનિ છૂટી. તે વાણી સાંભળી ગૌતમ સ્વામીએ 12 અંગની રચના કરી. 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની ગંધર રચના કરે છે ને, સાંભળીને એ રચના કરે છે. ગૌતમ સ્વામીએ એવી 12 અંગની રચના કરી. તે વાણીની પરંપરામાં આ તત્વ આવ્યું છે, એમાંથી આ વાત આવી છે. આ સમયસાર આદિ શાસ્ત્ર એ ભગવાનની વાણીની પરંપરામાં રચાયેલું શાસ્ત્ર છે. ભગવાન કેવળ જ્ઞાન પામ્યા પછી 30 વર્ષ સુધી અર્યંત પદમાં રહીને આજે આશોવદી 14મી પાછલી રાત્રે એકદમ 14મા ગુણસ્થાનની અકંપ દશાને પામ્યા. 13મા ગુણસ્થાનમાંથી 14મા ગુણસ્થાનની જે દશા, જ્યાં યોગ નથી એટલે અકંપ દશા છે, યોગ ન હોય એટલે આત્મપ્રદેશોનું કંપન હોય નહીં. 13મા ગુણસ્થાને યોગ છે એટલે એને સયોગી કેવળી કહેવાય છે, અને 14મા ગુણસ્થાને યોગ નથી એટલે અયોગી કેવળી કહેવાય છે. તો પ્રભુ 14મા ગુણસ્થાનની અકંપ દશાને પામ્યા. આ દશા ઓછા સમયની હોય છે, ઘણા ઘણા ઓછા સમયની છે, અલ્પકાળની છે. એને સમજાવવા માટે એમ કહેવામાં આવે કે આપણે હસ્વ સ્વર બોલીએ ને, અ ઈ ઉ, એ બોલતા જેટલો સમય થાય એટલા સમયની જે 14મા ગુણસ્થાનની દશા હોય છે. જે કહે છે કે 13મા ગુણસ્થાને એક સમય પરમાણુ આવી એને ખરી જતા, ઇરિયાપત આશ્રવ હતો એટલે એ વખતે એમને સાતાવેદનીય નો બંધ પડતો હતો અને એ એક સમયમાં ભોગવાઈ જતો હતો, કેમ કે એમને એ વખતે યોગ હતો. પણ હવે તો 14મા ગુણસ્થાને તો પ્રભુ અયોગી કેવળી થયા છે, અકંપ દશાને પામ્યા છે, એટલે 14મા ગુણસ્થાને હવે અકંપ દશા રહી, કંપ રહિત દશા રહી. તે દશા થોડો કાળ રહે છે એટલે ત્યાં સુધી એ થોડો કાળ અસિદ્ધ દશા છે. પછી 14મી રાત્રિના પાછલા પૌરમાં દેહથી છૂટી ભગવાનનો આત્મા ચૈતન્ય ગોળો સમશ્રેણીએ લોકાગ્રે બિરાજમાન થઈ સિદ્ધ દશાને પામ્યો. હાલ જે ક્ષેત્રે દેહ છૂટ્યો ત્યાંથી સમશ્રેણીએ ભગવાન ઉપર લોકાગ્રે સિદ્ધાલયમાં બિરાજે છે. પાવાપુરી જલમંદિર ઉપર સમશ્રેણીએ ભગવાન લોકાગ્રે લોકના અગ્રસ્થાને લોકાગ્રે સિદ્ધશિલા પર બિરાજે છે. તે ક્ષેત્રે જતા, એટલે કે આ પાવાપુરી જલમંદિર છે એ ક્ષેત્ર, ત્યાં જતા આપણને તેમનું સ્મરણ થાય છે, એટલા માટે આપણે યાત્રા કરીએ છીએ. યાત્રાનું મહત્વ છે, પાવાપુરીની યાત્રાનું એ મહત્વ છે, કેમ કે પ્રભુ ત્યાંથી સમશ્રેણીએ એક જ સમયમાં સીધા જ ત્યાં ઉપર સિદ્ધશિલા ઉપર બિરાજે છે. ઇન્દ્રોએ આ બન્યું એટલે દીવાની રોશની કરી ભગવાનનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો, તેથી આ દિન દિવાળી અથવા દીપાવલી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાનના સ્મરણનો વિચાર આવે, એ વિચાર છે એટલે વિકલ્પ છે, પણ એ વિચાર એમ આવે કે આવા સિદ્ધ, એ વિકલ્પ જ છે છતાં પણ આવા સિદ્ધ, અને એમ સિદ્ધનું સ્મરણ થાય છે, એમ પ્રભુનું સ્મરણ થાય છે. આ દિવસે એવું સ્મરણ કરતા મહોત્સવ ઉજવવામાં આવે છે, પ્રભુને યાદ કરીને, પ્રભુના સ્વરૂપને યાદ કરીને, પ્રભુના પુરુષાર્થને યાદ કરીને આ દિવસ ઉજવવામાં આવે છે. બાકી અંદર પોતાના સ્વરૂપમાં ઠરે તેને પર સંબંધી વિકલ્પથી શું છે, કાંઈ પ્રયોજન નથી. પોતાના સ્વરૂપને વિશે ઠરવું એ જ કરવા જેવું છે, એ ધર્મ છે. છતાં પણ દીપાવલીના દિવસે પ્રભુનું સ્મરણ થાય છે અને એવો વિકલ્પ પણ હોય છે, એવો શુભભાવ પણ હોય છે. ભગવાન મહાવીર સ્વામીની ભક્તિનો એ વિકલ્પ પણ આવે છે અને બધા એ ભક્તિ પણ કરે છે, પણ એ ભક્તિ કરતા કરતા પ્રભુના પુરુષાર્થનો વિચાર કરીને પ્રભુની વાણીમાંથી જે પરમ સત્ય પ્રકાશ્યું છે એને આત્મસાત કરી અને પોતાના સ્વરૂપમાં ઠરે તો એનું પ્રયોજન સિદ્ધ થાય. ભગવાનને સિદ્ધ દશા થઈ તે થઈ, સાદી અનંત અનંત સમાધિ સુખમાં જે સિદ્ધ દશા થઈ એની તો આદિ છે ને, એટલે સાદી સો આદિ. હવે પ્રભુ સાદી અનંત અનંત સમાધિ સુખમાં રહેશે, અત્યારે રહ્યા છે. ભગવાન અનંત કાળ પર્યંત અનંત સુખના ભોગવટામાં સિદ્ધ પદમાં બિરાજે છે. ભાઈ, બાહ્ય અભ્યંતર નિર્ગ્રંથ દશા થયા વગર કેવળ જ્ઞાન અને સિદ્ધ દશા થાય નહીં. બાહ્ય અને અભ્યંતર નિર્ગ્રંથ દશા થયા વગર કેવળ જ્ઞાન અને સિદ્ધ દશા થાય નહીં. બાહ્યમાં પણ અને અભ્યંતરમાં પણ નિર્ગ્રંથ દશા હોય એવું થયા વિના કેવળ જ્ઞાન થાય નહીં, અને કેવળ જ્ઞાન થયા વિના સિદ્ધ દશા થાય નહીં. આ પ્રમાણે કેવળ જ્ઞાનનું કારણ ચારિત્ર અને ચારિત્રનું મૂળ સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શનનો વિષય શું એની અહીંયા વાત ચાલે છે. આ દ્રવ્યાનુયોગના સર્વશ્રેષ્ઠ ગ્રંથમાં સમયસારમાં સમ્યક દર્શન પ્રગટ કરવાની વાત અને વિધિ આપી છે. અહીં કહે છે, શબ્દ એ જ્ઞાન નથી, શબ્દ છે તે જ્ઞાનથી જુદું છે, જ્ઞાનથી જુદું છે એટલે આત્માથી જુદું છે. કેમ કે શબ્દ પૂતગળ દ્રવ્યનો પર્યાય છે, માટે જ્ઞાનને અને શબ્દને વ્યતિરેક એટલે ભિન્નતા છે. ભગવાનની ઓમકાર ધ્વનિ નીકળે તે જ્ઞાન નથી, તે દ્રવ્યસ્વરૂપ છે, અને એવા દ્રવ્યસ્વરૂપના નિમિત્તે ભાવસ્વરૂપ પ્રગટ થાય. પણ એ ભાવસ્વરૂપ પ્રગટ કરવામાં પોતાને પોતાના સ્વરૂપનો આશ્રય હોય, એ દ્રવ્યસ્વરૂપનો આશ્રય નથી, દ્રવ્યસ્વરૂપ નિમિત્ત છે. ઓમકાર ધ્વનિ નીકળે તે જ્ઞાન નથી, અચેતન પૂતગળની પર્યાય છે. ધવલમાં પાઠ છે કે ભગવાન ભાવસ્વરૂપથી પ્રરૂપણા કરે છે, કેવળ જ્ઞાનથી નહીં. એક સરસ વાત અહીંયા બીજી રીતે લીધી છે ગુરુદેવે, કે ભગવાન ભાવસ્વરૂપથી પ્રરૂપણા કરે છે, કેવળ જ્ઞાનથી નહીં. પ્રભુને કેવળ જ્ઞાન છે, અને પ્રભુને કેવળ જ્ઞાન છે છતાં એ પ્રરૂપણા જે કરે છે એ ભાવસ્વરૂપથી છે, કેવળ જ્ઞાનથી નહીં. એ વાત સમજાવી છે, કહે છે કે તો શ્રોતા પોતે અંદર સ્વરૂપમાં લક્ષ કરે છે ત્યારે તેને ભાવસ્વરૂપ જ્ઞાન પ્રગટ થાય છે, અને તેમાં વાણી નિમિત્ત છે, બસ એટલું માટે તેને ભાવસ્વરૂપથી પ્રરૂપણા કહી છે. ભગવાનને તો કેવળ જ્ઞાન છે, અહીંયા જીવને ભાવસ્વરૂપ પ્રગટ થાય છે એટલે ભાવસ્વરૂપથી પ્રરૂપણા કહી છે, અને પ્રભુને એ વખતે કેવળ જ્ઞાન છે, પણ વાણીમાં વાણીમાં ભાવસ્વરૂપનો ભાવ શ્રોતાને આવે છે, વાણીમાંથી એટલે કે વાણીના નિમિત્તે, તેથી ભાવસ્વરૂપથી પ્રરૂપણા કરે છે એમ કહેવાય છે. ત્યાં શબ્દ છે તે કઈ ભાવસ્વરૂપ નથી, શબ્દ તો જડ છે, અચેતન છે, અને શબ્દનું જ્ઞાન થાય તે પણ જડ અચેતન છે. જે જ્ઞાન અંદર જળ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ ભગવાન આત્મા છે, પોતાનો આત્મા, પોતાનો સિદ્ધ સમાન શુદ્ધ ભગવાન આત્મા છે તેના લક્ષે પ્રગટ થાય તે જ્ઞાન જ જ્ઞાન છે, તે આત્મજ્ઞાન છે. ભલે શબ્દ સ્તૃત જ્ઞાન ન હોય પણ ચૈતન્યના સ્વભાવ જરામાંથી પ્રગટ થાય તે સમ્યક જ્ઞાન છે. બાકી શબ્દના આશ્રય નિમિત્તે, શબ્દના આશ્રય એટલે શબ્દના નિમિત્તે થયેલું જ્ઞાન એ અચેતન છે, એ માહિતીરૂપ છે. પરલક્ષી જ્ઞાન છે અને એ પરલક્ષી જ્ઞાન તે વાસ્તવિક જ્ઞાન નથી. વાસ્તવિક જ્ઞાન તો પોતાના અનુભવ સહિત પોતાના આત્માનું જ્ઞાન છે. આવી વાત છે. હવે ઉદગલના ગુણોની વાત કરશે, એ અચેતન છે, જડ છે, એટલે એ જ્ઞાન નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુખ.